એકત્ર જ્ઞાન ગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર થોડા ઊંડા ઉતરી રહ્યા છીએ જે સમાજના પાયા સાથે એમ કહી શકાય કે જોડાયેલો છે, સામાજિક કાર્ય એટલે કે સોશિયલ વર્ક. અને આ સમજવા માટે આપણે પ્રોફેસર સેલી હોલેન્ડના પુસ્તક સોશિયલ વર્કનો આધાર લઈશું.
નમસ્કાર. હા, આ વિષય ખરેખર તમે જુઓ તો ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને આજના સમયમાં. નહીં, સમાજમાં કેટલાય લોકો જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને સને સામાજિક કાર્ય એમને કેવી રીતે મદદરૂપ થાય છે, એની ભૂમિકા શું છે અને પાછા એના પડકારો શું છે, એ બધું સમજવું બહુ જરૂરી છે. આ પુસ્તક એટલે આપણને એ સમજવામાં મદદ કરે છે કે સામાજિક કાર્ય એ ખાલી દાન કે દયાનું કામ નથી, એ તો એક વ્યવસ્થિત, નૈતિક અને ખરેખર ખૂબ જરૂરી વ્યવસાય છે.
બિલકુલ. ઘણીવાર આપણે પેલું ફિલ્મોમાં કે ટીવીમાં જોઈએ છે ને સામાજિક કાર્યકરોની એક ચોક્કસ છબી, પણ વાસ્તવિકતા તો એનાથી ઘણી વધારે જટિલ હોય છે. મને લાગે છે કે આ પુસ્તક આપણને એ જટિલતા સમજાવવામાં મદદ કરશે. અમે જે સ્ત્રોતો જોયા એ મુજબ તો આ પુસ્તક વ્યક્તિની મદદ અને સમાજના ન્યાય આ બંને પાસાને સરસ રીતે જોડે છે. અને પેલું તમે કહ્યું ને, સંભાળ અને નિયંત્રણ એ કેવી રીતે સાથે ચાલે છે એ સમજવું ખાસ રસપ્રદ રહેશે.
ચોક્કસ. ચાલો તો પછી શરૂઆત કરીએ લેખકથી. સેલી હોલેન્ડ વિશે થોડું જાણીએ. લેખક પ્રોફેસર સેલી હોલેન્ડ એ યુકેમાં કાર્ડિફ યુનિવર્સિટી છે ને વેલ્સમાં, ત્યાં સોશિયલ વર્કના ખૂબ જાણીતા પ્રોફેસર છે. એમનું નામ આ ક્ષેત્રમાં ઘણું મોટું છે અને એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર થિયરીના એટલે કે પુસ્તકોના જ નિષ્ણાત નથી, પણ એમને ખરેખર બાળકલ્યાણ, પછી કુટુંબ સેવાઓ, સમુદાય વિકાસ આ બધામાં જાતે કામ કરવાનો વર્ષોનો અનુભવ છે.
ઓ, એટલે એવું નથી કે ખાલી ભણાવે છે પણ પોતે ફિલ્ડમાં કામ કર્યું છે, ખરું ને? આ વાત તો એમના લખાણને વધારે વજન આપે, વધારે વિશ્વસનીય બનાવે. નહીં, મને લાગે છે કે આ જ વસ્તુ એમને થોડા અલગ પાડે છે, પેલો સિદ્ધાંત અને વ્યવહારનું મિશ્રણ.
એકદમ સાચી વાત, એ જ એમની તાકાત છે. અને બીજી એક વિશિષ્ટતા પણ છે, તેઓ શું કરે છે કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પછી જાહેર નીતિ, પબ્લિક પોલિસી આ બધા વિષયોનું જ્ઞાન છે ને એને સામાજિક કાર્ય સાથે જોડે છે. એટલે એ ખાલી કેવી રીતે મદદ કરવી એટલું જ નથી કહેતા, પણ સાથે સાથે આ સમસ્યાઓ ઊભી જ કેમ થાય છે અને મોટા પાયે શું બદલાવ લાવવાની જરૂર છે એવા સવાલો પર પણ વિચાર કરાવે છે.
હમ, અને અમારા સ્ત્રોતો એવું પણ કહે છે કે તેઓ ટીકાત્મક વિચાર એટલે કે ક્રિટિકલ થિંકિંગ અને નૈતિક પ્રેક્ટિસ પર ખૂબ ભાર મૂકે છે. મતલબ કે સામાજિક કાર્યકરોએ સતત પોતાના કામ પર વિચારવું જોઈએ, પોતાની માન્યતાઓ ચકાસવી જોઈએ અને નૈતિક મૂંઝવણોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. આજના જમાનામાં આ બહુ જરૂરી લાગે છે.
બરાબર. આ જટિલતાને સમજવા માટે આ બધું ખૂબ જ મહત્વનું છે. તો હવે મૂળ વાત પર આવીએ. આ પુસ્તક છે સેના વિશે. મૂળભૂત રીતે તે સામાજિક કાર્યનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે અને સારી વાત એ છે કે ખૂબ જ સરળ, સમજી શકાય એવી ભાષામાં. એનો મુખ્ય હેતુ એ છે કે સામાજિક કાર્ય ખરેખર શું છે અને શું નથી તે સ્પષ્ટ કરવું. ઘણીવાર મીડિયામાં કે સામાન્ય સમાજમાં જે અધૂરી કે ક્યારેક ખોટી છબી હોય છે ને એનાથી આગળ વધીને વાસ્તવિકતા બતાવવી.
અને એનો મુખ્ય તર્ક શું છે? પુસ્તકનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
પુસ્તકનો મુખ્ય તર્ક એટલે એમ કહી શકાય કે એ છે કે સામાજિક કાર્ય એ ખાલી કોઈની મુશ્કેલીમાં મદદ કરી દેવાનું કામ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ એક ખૂબ જ જટિલ, નૈતિક મૂલ્યો પર આધારિત અને ઊંડાણપૂર્વક માનવીય પ્રવૃત્તિ છે. એનો ધ્યેય પણ બેવડો છે. એક તરફ વ્યક્તિઓ અને સમુદાયોને એમની સમસ્યાઓનો સામનો કરવા અને વધુ મજબૂત બનવામાં મદદ કરવી, અને બીજી તરફ સમાજમાં જે અસમાનતાઓ અને અન્યાય છે જે ઘણીવાર આ સમસ્યાઓનું મૂળ કારણ હોય છે તેને દૂર કરવા માટે પણ પ્રયાસ કરવો.
આ બેવડો ધ્યેય ખરેખર રસપ્રદ છે. એક બાજુ વ્યક્તિગત મદદ અને બીજી બાજુ સામાજિક બદલાવ. પુસ્તક આ બંને વચ્ચેના સંબંધને કેવી રીતે સમજાવે છે? કંઈ ખાસ અભિગમ છે?
હા, એના માટે પુસ્તક વ્યક્તિ પર્યાવરણ પરિપ્રેક્ષ્ય એટલે કે પર્સન ઇન એન્વાયરમેન્ટ પર્સ્પેક્ટિવ પર ભાર મૂકે છે. એનો મતલબ કે કોઈપણ વ્યક્તિને એના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વાતાવરણના સંદર્ભમાં જ સમજવી જોઈએ. એના વગર અધૂરું છે. અને સૌથી મહત્વની વાત જેની આપણે પહેલા વાત કરી તે સંભાળ વિરુદ્ધ નિયંત્રણ એટલે કે કેર વર્સિસ કંટ્રોલનો જે તણાવ છે એની ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે.
હા, આ સંભાળ વિરુદ્ધ નિયંત્રણવાળો મુદ્દો મને થોડો વધુ સમજાવો ને. વ્યવહારમાં આનો શું અર્થ થાય, દાખલો આપી શકો?
જરૂર. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ સામાજિક કાર્યકર એક કુટુંબને આર્થિક તંગીમાં મદદ કરી રહ્યું છે, એમને સરકારી યોજનાઓ સાથે જોડી રહ્યું છે વગેરે. આ થઈ સંભાળ, બરાબર. પણ સાથે જ જો એ કાર્યકરને એવું લાગે કે એ કુટુંબમાં બાળકોની સુરક્ષા જોખમમાં છે, એમની કાળજી બરાબર નથી લેવાતી, તો કાયદા મુજબ એમને તેની આકારણી કરવી પડે અને જરૂર પડીએ સત્તાવાળાઓને જાણ પણ કરવી પડે. આ થયું નિયંત્રણ. તો આ બંને ભૂમિકાઓ, એક તરફ મદદગાર બનવું અને બીજી તરફ નિયમોનું પાલન કરાવનાર બનવું, એ એક સાથે નિભાવવાની હોય છે. અને આ જે ખેંચતાણ છે, આ જે તણાવ છે, એ જ સામાજિક કાર્યની વાસ્તવિકતા છે. પુસ્તક કહે છે કે આ કોઈ ખામી નથી, પણ આ કામનો એક સ્વાભાવિક અંતર્ગત ભાગ છે. પુસ્તક આપણને સામાજિક કાર્યના ઐતિહાસિક વિકાસથી લઈને આજના આધુનિક પડકારો, જેમ કે રાજકીય દબાણો અને પેલું મેનેજરિયલિઝમ છે જેના પર આપણે પછી વાત કરીશું, ત્યાં સુધીની સફર કરાવે છે.
ઓકે, હવે બરાબર સમજાયું. એટલે કે તે માત્ર લાગણીઓનો ખેલ નથી, પણ એકદમ કાયદાકીય અને નૈતિક માળખામાં રહીને કામ કરવાનું છે. આ પુસ્તક ખરેખર સામાજિક કાર્યની ખૂબ ઊંડી અને વાસ્તવિક સમજ આપતું લાગે છે. પુસ્તકની મૂળભૂત વાતો તો આપણે સમજ્યા, હવે એ જોઈએ કે લેખક કયા મુખ્ય મુદ્દાઓ પર વધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. તમે પહેલાં વ્યક્તિ, પર્યાવરણ અને સંભાળ વિરુદ્ધ નિયંત્રણની વાત કરી, એ સિવાય બીજા કયા મુખ્ય વિચારો છે જેના પર ભાર મૂકવામાં આવ્યો છે?
એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે સંબંધ આધારિત અભિગમ, એટલે કે રિલેશનશિપ બેઝડ અપ્રોચ. લેખક એકદમ ભારપૂર્વક કહે છે કે સામાજિક કાર્યમાં સૌથી શક્તિશાળી સાધન, ટૂલ કહીએ ને, જો કોઈ હોય તો તે છે કાર્યકર અને જે સેવા લઈ રહ્યા છે એ વ્યક્તિ વચ્ચેનો સંબંધ. કેવો સંબંધ? વિશ્વાસ અને સહાનુભૂતિ પર આધારિત. ગમે તેટલી સારી પદ્ધતિઓ હોય, ગમે તેટલા સારા સિદ્ધાંતો હોય, પણ જો એ વ્યક્તિ સાથે સારો વિશ્વાસનો સંબંધ ન બંધાય તો સાચો અને લાંબા ગાળાનો બદલાવ લાવવો બહુ મુશ્કેલ છે.
એટલે તમે એમ કહો છો કે આજના ટેકનોલોજી અને નિયમોના જમાનામાં પણ પેલો માનવીય સ્પર્શ, હ્યુમન કનેક્શન, એ જ સૌથી મહત્વનું છે. આ વાત તો આમ જુઓ તો જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે નહીં?
બિલકુલ. અને ખાસ કરીને સામાજિક કાર્ય જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં તો એનું મહત્વ ઓર વધી જાય છે. સહાનુભૂતિ રાખવી, વ્યક્તિની વાત ખરેખર ધ્યાનથી સાંભળવી, એના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો, આ બધું સંબંધ બાંધવા માટે પાયાનું છે. પુસ્તકમાં એક સરસ વાક્ય છે, લગભગ એવું કે સંબંધ જ હસ્તક્ષેપ છે. ધ રિલેશનશિપ ઇઝ ધી ઇન્ટરવેન્શન. મતલબ કે ઘણીવાર એ સંબંધ પોતે જ પરિવર્તન લાવવાની પ્રક્રિયાનો મુખ્ય ભાગ બની જાય છે.
વાહ, આ ખરેખર ઊંડો વિચાર છે. સંબંધ જ હસ્તક્ષેપ છે, સરસ. બીજો કયો મુદ્દો છે જે પુસ્તકમાં આટલો જ કેન્દ્ર સ્થાને છે?
બીજો મુખ્ય આધારસ્તંભ છે મૂલ્યો અને નીતિશાસ્ત્ર, વેલ્યુઝ એન્ડ એથિક્સ. પુસ્તક એકદમ સ્પષ્ટ કરે છે કે સામાજિક કાર્ય એ માત્ર કોઈ ટેકનિકલ કામ નથી, પણ તે ઊંડા નૈતિક મૂલ્યો પર આધારિત છે. કયા મૂલ્યો? જેમ કે દરેક વ્યક્તિનું ગૌરવ જાળવવું, સામાજિક ન્યાય માટે પ્રયત્ન કરવો, સેવાભાવ રાખવો, પ્રામાણિકતા અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું, કોમ્પિટન્સ. આ ખાલી કહેવા ખાતરના સિદ્ધાંતો નથી, પણ રોજબરોજના કામમાં માર્ગદર્શન આપનારા દીવાદાંડી જેવા છે.
પણ ક્યારેક એવી પરિસ્થિતિઓ આવતી હશે ને જ્યાં નૈતિક દ્વિધાઓ ઊભી થાય, જેમ કે કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા અને સમાજની કે એની પોતાની સુરક્ષા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે?
હા, બિલકુલ. અને એવી પરિસ્થિતિઓ માટે જ પુસ્તક ટીકાત્મક પ્રતિબિંબ, ક્રિટિકલ રિફ્લેક્શન પર ખૂબ ભાર મૂકે છે. આનો અર્થ શું? એનો અર્થ છે પોતાના કામ પર, પોતાના લીધેલા નિર્ણયો અને કદાચ પોતાના મનમાં રહેલા પૂર્વગ્રહો પર ઊંડાણપૂર્વક વિચારવું, સતત પોતાની જાતને સવાલ પૂછવા, મેં આ નિર્ણય કેમ લીધો, શું મારા પોતાના કોઈ વિચારો કે અનુભવોએ એને અસર કરી, શું હું આ પરિસ્થિતિને કોઈ બીજી રીતે જોઈ શક્યો હોત, મારા આજના કાર્યની લાંબા ગાળે શું અસર થશે, આવા સવાલો પૂછવા, આ એક સતત ચાલતી સ્વચકાસણીની પ્રક્રિયા છે જે કાર્યકરને વધુ નૈતિક અને વધુ અસરકારક બનવામાં મદદ કરે છે.
આ ટીકાત્મક પ્રતિબિંબનો વિચાર મને બહુ ગમ્યો. આ તો ખાલી સામાજિક કાર્યકરો માટે જ નહીં પણ આપણા બધા માટે એટલો જ ઉપયોગી છે. આપણે પણ આપણા નિર્ણયો અને વર્તન પર આવી રીતે વિચારી શકીએ છીએ. અચ્છા, પુસ્તકમાં પેલી વિવિધતા અને સાંસ્કૃતિક યોગ્યતા વિશે શું કહેવાયું છે એ પણ મહત્વનું હશે ને?
હા, એ પણ એક અત્યંત મહત્વનો વિભાગ છે, વિવિધતા, સાંસ્કૃતિક યોગ્યતા અને સામાજિક ન્યાય. લેખક એકદમ ભારપૂર્વક કહે છે કે ખાસ કરીને ભારત જેવા આટલા વિવિધતા સભર દેશમાં, જ્યાં અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, ધર્મ, જાતિ, ભાષાના લોકો સાથે કામ કરવાનું હોય, ત્યાં અત્યંત સંવેદનશીલ અને જાણકાર હોવું ખૂબ જરૂરી છે. અને સાંસ્કૃતિક યોગ્યતા એટલે એવું નહીં કે કોઈ કોર્સ કરી લીધો એટલે આવી ગયું. ના, એ તો સતત શીખવાની, નમ્રતા કેળવવાની અને પોતાની મર્યાદાઓ સ્વીકારવાની એક લાંબી યાત્રા છે.
અને આ વાતને સામાજિક ન્યાય સાથે કેવી રીતે જોડવામાં આવી છે?
પુસ્તક એવું સ્પષ્ટ કરે છે કે સામાજિક કાર્યકરોએ ખાલી વ્યક્તિગત સ્તરે મદદ નથી કરવાની. એમણે સમાજમાં જે માળખાકીય અન્યાય અને ભેદભાવ છે, જેમ કે જાતિવાદ હોય, ગરીબી હોય, લિંગભેદ હોય, એની સામે પણ અવાજ ઉઠાવવાનો છે. એ બદલાવ માટે કામ કરવાનું છે. એટલે સામાજિક ન્યાય એ સામાજિક કાર્યનો કોઈ વૈકલ્પિક ભાગ નથી, પણ એનો આત્મા છે, એનો પાયો છે.
બરાબર. અને છેલ્લે તમે પેલો મેનેજરિયલિઝમનો ઉલ્લેખ કર્યો હતો, એ શું છે અને પુસ્તક એના વિશે શું કહે છે, જરા સમજાવશો?
હા, મેનેજરિયલિઝમ, જો આ એક એવી વ્યવસ્થા કે માનસિકતા છે જ્યાં કામમાં પ્રક્રિયાઓ, ફોર્મ ભરવા, આંકડાકીય લક્ષ્યાંકો પૂરા કરવા અને જોખમ ટાળવા, રિસ્ક મેનેજમેન્ટ પર ખૂબ વધારે પડતો ભાર મૂકવામાં આવે છે. પુસ્તક આની ટીકા કરે છે. કેમ? કારણ કે આના ચક્કરમાં ઘણીવાર પેલું માનવીય પાસું, સંબંધોનું મહત્વ અને વ્યક્તિની વાસ્તવિક ઊંડી જરૂરિયાતો અવગણાઈ જાય છે. કાર્યકરો પર કાગળિયા કરવાનું ભારણ વધી જાય છે અને ગુણવત્તા કરતાં આંકડા વધુ મહત્વના બની જાય છે. પુસ્તક કહે છે કે કાર્યક્ષમતા અને વ્યવસ્થાપન જરૂરી છે, એના વગર ચાલે નહીં, પણ એ માનવીયતાના ભોગે ન હોવું જોઈએ. બંને વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
હા, એ તો છે જ. આ વાત તો આપણે ઘણી સરકારી કચેરીઓ અને મોટી સંસ્થાઓમાં અનુભવીએ છીએ ને, જ્યાં કાગળ પર કામ પૂરું થયું દેખાવું એ ક્યારેક વધુ મહત્વનું બની જાય છે. પુસ્તક ખરેખર ઘણા અગત્યના અને વાસ્તવિક મુદ્દાઓને સ્પર્શે છે. આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પરથી મને એવું લાગે છે કે પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ એકદમ સ્પષ્ટ થઈને બહાર આવે છે. મારા માટે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે સામાજિક કાર્ય એ ખરેખર ખૂબ જ જટિલ અને બેવડી ભૂમિકા છે. એમાં પેલી સંભાળ અને નિયંત્રણ બંને સમાયેલા છે અને વ્યક્તિને હંમેશા તેના પર્યાવરણના સંદર્ભમાં સમજવી જરૂરી છે. ભારતમાં તો આ વાત ખાસ લાગુ પડે, જ્યાં ગરીબી, જાતિ, કુટુંબનું દબાણ જેવી બાબતો વ્યક્તિના જીવન પર કેટલી ઊંડી અસર કરે છે. નહીં,
હું બિલકુલ સહમત છું. અને બીજો મુખ્ય સંદેશ જે મને વ્યક્તિગત રીતે ખૂબ સ્પર્શી ગયો તે છે માનવ સંબંધોની અતૂટ શક્તિ. ગમે તેટલા નિયમો આવી જાય, ગમે તેટલી ટેકનોલોજી આવી જાય, પણ છેવટે તો વિશ્વાસ અને સહાનુભૂતિ પર આધારિત સંબંધ જ સાચા પરિવર્તનનો પાયો બની શકે છે. અને ભારતીય સમાજમાં જ્યાં સંબંધોનું આટલું બધું મહત્વ છે, ત્યાં આ વાત વ્યવસાયિક ક્ષેત્રમાં પણ એટલી જ સાચી અને જરૂરી છે.
હા, અને ત્રીજો જે ખૂબ જ દમદાર સંદેશ છે તે એ કે સામાજિક ન્યાય એ સામાજિક કાર્યના કેન્દ્રમાં છે. એ કોઈ ઉપરછલ્લી વાત નથી, કોઈ એડ ઓન નથી, પણ એનો પાયો છે. જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે એમના માટે લડવું, અન્યાય સામે અવાજ ઉઠાવવો એ સામાજિક કાર્યકરની નૈતિક ફરજ છે. આ વાત ભારતમાં જે પ્રવર્તમાન અસમાનતાઓ છે તેની સામે લડવા માટે ખૂબ જ પ્રેરણા અને દિશા આપે છે.
ચોક્કસ. અને ચોથો સંદેશ છે વિવિધતાનો સ્વીકાર અને સાંસ્કૃતિક નમ્રતા. આપણે વાત કરી એમ, ભારત જેવા દેશમાં જ્યાં ડગલેને પગલે વિવિધતા છે, ભાષા, ધર્મ, રીતરિવાજ બધું જ, ત્યાં બીજાની સંસ્કૃતિ અને માન્યતાઓ પ્રત્યે ઊંડો આદર રાખવો, પોતાની મર્યાદાઓ સમજવી અને સતત શીખતા રહેવું અનિવાર્ય છે. કોઈ પણ સામાજિક સમસ્યાનો કોઈ એક જ સરળ ઉકેલ નથી હોતો, એટલે જટિલતાને સમજવી અને સ્વીકારવી પડે છે.
અને પાંચમો મુદ્દો જે કદાચ આજના સિસ્ટમમાં કામ કરતા લોકો માટે એક ચેતવણી જેવો છે તે છે પેલી પ્રક્રિયાઓ અને ટાર્ગેટ પરના વધુ પડતા ભાર સામે સાવચેતી. પેલું મેનેજરિયલિઝમવાળું, જ્યારે ફોર્મ ભરવા અને આંકડા મેળવવા એ માનવીય જરૂરિયાતો અને સંબંધો કરતાં વધુ મહત્ત્વના બની જાય ત્યારે સામાજિક કાર્યનો મૂળ હેતુ જ ક્યાં ખોવાઈ જવાનો ભય રહે છે. એટલે ગુણવત્તા અને માનવીય સ્પર્શ જાળવી રાખવા ખૂબ જરૂરી છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને વાંચ્યા પછી કે સાંભળ્યા પછી પણ લાંબો સમય યાદ રહી જાય. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારો જે સારાંશ જેવા છે તેના પર એક નજર કરીએ. પહેલો વિચાર, સામાજિક કાર્ય ફક્ત વ્યક્તિઓને તેમની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરવા વિશે નથી, પણ તે પરિસ્થિતિઓને બદલવા વિશે પણ છે જે આ મુશ્કેલીઓ ઊભી કરે છે. જુઓ કેટલી સરસ રીતે એના બેવડા ધ્યેય વ્યક્તિગત મદદ અને સામાજિક બદલાવને રજૂ કરે છે.
વાહ, આ ખરેખર ખૂબ શક્તિશાળી અને સ્પષ્ટ વાત છે. બીજો કયો વિચાર છે જે તમને મહત્વનો લાગ્યો?
બીજો વિચાર પેલી સાંસ્કૃતિક યોગ્યતા વિશે છે. સાંસ્કૃતિક યોગ્યતા એ કોઈ મંજિલ નથી, પણ સતત શીખવાની, પોતાની જાત પર વિચારવાની અને નમ્રતા કેળવવાની એક યાત્રા છે. આ આપણને યાદ અપાવે છે કે આપણે ક્યારે એવું ન માની લેવું જોઈએ કે આપણે બધું જ સમજી ગયા છીએ. હંમેશા શીખવા માટે, સમજવા માટે તૈયાર રહેવું પડે.
અને પેલો સંબંધ વિશેનો વિચાર, એ પણ બહુ મહત્વનો હતો.
હા, એ ખૂબ જ ટૂંકો પણ અત્યંત ગહન છે. સંબંધ જ હસ્તક્ષેપ છે, બસ આટલું જ. પણ આ નાનકડું વાક્ય કહે છે કે ઘણીવાર મદદ કરવાની આખી પ્રક્રિયામાં સૌથી મહત્વની વસ્તુ એ કાર્યકર અને વ્યક્તિ વચ્ચેનો પેલો વિશ્વાસપૂર્ણ, સહાનુભૂતિ ભર્યો સંબંધ જ હોય છે.
બરાબર. અને છેલ્લે સામાજિક ન્યાય વિશેનો વિચાર પણ ફરી યાદ કરી લઈએ. સામાજિક ન્યાય એ સામાજિક કાર્યમાં કોઈ વધારાની સજાવટ કે શોભાની વસ્તુ નથી, તે એ પાયો છે જેના પર આખું કાર્ય ઊભું છે. આ ફરીથી તેની અનિવાર્યતા પર, એના મૂળભૂત હોવા પર ભાર મૂકે છે. આ વિચારો ખરેખર આપણને સામાજિક કાર્યની ગંભીરતા, એની ઊંડાઈ અને એના મહત્ત્વને સમજાવે છે. મને એવું લાગે છે કે આ પુસ્તકના વિચારો ખાલી સામાજિક કાર્યકરો કે એના વિદ્યાર્થીઓ માટે જ નથી, આપણા બધાના રોજિંદા જીવનમાં પણ તે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે. જેમ કે વ્યક્તિગત સ્તરે આપણે વિચારીએ તો આપણે પોતાના પૂર્વ પક્ષોને ઓળખતા શીખી શકીએ, બીજા લોકોની પરિસ્થિતિ પ્રત્યે વધુ સહાનુભૂતિ કેળવી શકીએ અને આપણા સંબંધોને વધુ સારા, વધુ ઊંડા બનાવી શકીએ. પેલું ટીકાત્મક પ્રતિબિંબવાળું તો બધા માટે કેટલું ઉપયોગી છે.
ચોક્કસ, એ તો છે જ. અને બીજા વ્યાવસાયિકો જેમ કે ડોક્ટરો હોય, શિક્ષકો હોય, પોલીસ હોય, કંપનીઓમાં મેનેજરો હોય, એ લોકો પણ આમાંથી ઘણું શીખી શકે છે. પહેલો વ્યક્તિ પર્યાવરણનો વિચાર અપનાવીને તેઓ લોકોની સમસ્યાઓને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજી શકે છે. જેમ કે ડોક્ટર માટે દર્દી માત્ર એક રોગ નથી, શિક્ષક માટે વિદ્યાર્થી માત્ર માર્ક્સનો આંકડો નથી, મેનેજર માટે કર્મચારી માત્ર કામ કરનાર નથી, એ દરેકની પાછળ એમનું એક આખું સામાજિક વાતાવરણ છે, એમની પોતાની પરિસ્થિતિઓ છે. સંબંધ બાંધવાની કળા અને સંવેદનશીલ ચિંતા તો દરેક ક્ષેત્રમાં કામ લાગે જ લાગે.
અને સમુદાય સ્તરે શું આ પુસ્તકના વિચારો આપણને આપણી આસપાસની સ્થાનિક સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરી શકે?
હા, બિલકુલ કરી શકે. ધારો કે આપણે આપણા વિસ્તારની કોઈ સમસ્યા, જેમ કે પાણીની તકલીફ હોય, સ્વચ્છતાનો પ્રશ્ન હોય કે બાળકોના શિક્ષણની વાત હોય, એને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવું છે. તો લોકોની જરૂરિયાતોનું સાચું આકારણી કેવી રીતે કરવું, બધાનો સહયોગ કેવી રીતે મેળવવો, જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા, સરકારી તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કેવી રીતે કરવી, આ બધી બાબતોમાં સામાજિક કાર્યના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે.
એટલે કે આ પુસ્તક માત્ર એક ચોક્કસ વ્યવસાય વિશે જ નથી, પણ એકંદરે સમાજને વધુ સારો, વધુ ન્યાયી અને વધુ માનવીય બનાવવા માટેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અને અભિગમો વિશે પણ છે. તો આ સમગ્ર ચર્ચા પરથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સામાજિક કાર્ય એ ખરેખર કેટલું બહુપરિમાણીય, કેટલું જટિલ અને કેટલી મોટી નૈતિક જવાબદારીવાળું કાર્ય છે. એમાં પેલી કરુણા અને વ્યવસ્થા, હૃદય અને મગજ બંનેનું સંતુલન કેટલું જરૂરી છે. અને એ વાત કે તે માત્ર વ્યક્તિગત દુઃખ દૂર કરવા પૂરતું સીમિત નથી, પણ સમાજમાં ન્યાય સ્થાપિત કરવાના એક મોટા વ્યાપક ધ્યેય સાથે જોડાયેલું છે.
પ્રોફેશનના કેન્દ્રમાં હોવા જોઈએ. આપણે ગમે તેટલા આધુનિક બની જઈએ, ગમે તેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, પણ આખરે તો માણસને માણસની જરૂર પડે છે. વિશ્વાસ, સહાનુભૂતિ અને એકબીજાના ગૌરવનો આદર આ એકદમ પાયાની વસ્તુઓ છે. અને બીજું, પેલી સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યેની સંવેદનશીલતા અને ક્યારે ન અટકતી શીખવાની વૃત્તિ.
ખરેખર સેલી હોલેન્ડનું આ પુસ્તક આપણને સામાજિક કાર્યની દુનિયામાં ઊંડા ઉતરવાની એક સરસ તક આપે છે, અને તેની જટિલતા, તેના પડકારો અને સૌથી વધુ તો તેના અત્યંત મહત્વને ઉજાગર કરે છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર કદાચ એ મૂકી શકાય કે આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં, આપણા કુટુંબમાં, મિત્રો સાથે, આપણા કામના સ્થળે, આપણા સમાજમાં કેવી રીતે વધુ સહાનુભૂતિ, વધુ ન્યાય અને વધુ સારા માનવીય સંબંધો સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી શકીએ. આપણે આપણી નાની મોટી સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.